બેનનો પ્રશ્ન એમ છે કે બહારનો જે કંઈ સંઘ છે, આપણે જે પ્રચલિત માન્યતારૂપ સંઘ છે, અને આપણે અહીંયા ભેગા થઈએ છીએ, એમાં કંઈ ફેર ખરો? હવે એટલું કહું તમને, આની અંદરમાં જે કોઈ વ્યાખ્યાઓ લખેલી છે, જે શ્લોકો સિલેક્ટ કરવામાં આવ્યા છે, એ પૂર્વ આચાર્યોએ બાંધેલા છે, એમણે રચેલા છે. હવે મારે એટલી જ વ્યાખ્યા કરવી છે કે શું બહારનો સંઘ હોય કે શું આપણો કોઈનો સંઘ હોય, જે કોઈ સંઘ આ ગુણોની વ્યાખ્યામાં આવતો હોય એ સાચો, અને જે કોઈ સંઘ આ ગુણોની વ્યાખ્યામાં ન આવતો હોય એ અધૂરો. એકાંત ખોટો હું એટલા માટે નથી બોલતો કે અહીંયાથી પણ કંઈક ગુણની પ્રાપ્તિના બધા જોગ છે. પરમ કૃપાળુ દેવે એક વાક્ય લખ્યું છે કે સર્વ ગુણાંશ તે સમ્યક્તો, આવું એક લખ્યું છે વાક્ય. ત્યાં જુઓ અથવા મૂળ માર્ગની અંદરમાં ત્રણેય જ્ઞાન દર્શન ચારિત્રની વ્યાખ્યા લખી અને છેલ્લે ચારિત્રમાં એમ કહ્યું કે જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. પછી શું લખ્યું? એ તરફ મુખ્ય ધ્યાન દેવાની જરૂર છે કે એવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. તો એવું ચારિત્ર, કેવું ચારિત્ર? કે જે જ્ઞાને કરીને જાણ્યું અને જેની પ્રતીતિ અંદરમાં થઈ કે આ જ સાચું છે, એવું અંતરમાં સ્વીકાર સહિતનું ચારિત્ર, એ ભાવ, એ વિચાર સ્થિર થઈ જાય આત્મામાં, એવો સ્થિર સ્વભાવ જેનો ઉપજે તે ચારિત્ર છે. પણ એકલું ચારિત્ર, એકલું જ્ઞાન, એકલું દર્શન એ કાર્યકારી નથી. એના પછીની સિદ્ધિ જ ગાથામાં લખ્યું કે તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ. તેહ માર્ગ જીનનો પામ્યો રે, કેમાં પામ્યો? તે માર્ગ પામ્યો એ પોતાનું નિજ સ્વરૂપ પામશે. પછી ભાઈએ બે ભેદ કીધા, એમણે ભેદ કીધા જુદા જુદા સંઘના. ભાઈએ ભેદ કીધા સંઘની અંદરમાં રહીને અને સંઘની બહારમાં રહીને, એવા બે ભેદ પોતે પણ કયા. અને એમાં હમ્પીના મહારાજ શ્રીનો એમણે સજાનંદ ગણ સ્વામીનો દાખલો બી આપ્યો. એ એક જ દાખલો નથી, આપણે ત્યાં જૈન દર્શનમાં આનંદગંજી મહારાજ પણ આ રીતે નીકળ્યા. જ્યારે યશો વિજયજી મહારાજ સંઘની અંદરમાં રહીને જ કાર્ય કર્યું, હેમચંદ્રાચાર્યએ સંઘની અંદરમાં રહીને કાર્ય કર્યું, અને કલિકાળ સર્વજ્ઞ કહેવાના. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે કોઈ જીવ એનો જે કોઈ જાતના કર્મનો ઉદય હોય તેવા ક્ષેત્રની અંદરમાં જ રહે, કારણ કે એ બાહ્ય કર્મને આધીન પડી છે સ્થિતિ. જ્યાં સુધી એવા તથારૂપ કર્મનો ઉદય આવતો નથી ત્યાં સુધી હમ્પીના મહારાજ પણ 12 વર્ષ રહ્યા. પણ એને ઉદય આવ્યો, એના મનની અંદરમાં એ વિચારો આવ્યા, નક્કી કર્યું કે આત્મકલ્યાણ કરવા માટે આપણા જીવનનું આયુષ્ય બહુ લિમિટેડ છે, માટે હવે માત્ર એ એક જ કાર્ય મારે કરવું છે અને આ સિવાય મારે કોઈ કાર્ય કરવું નથી, એવો અંતરંગ ભાવ ભાવ કરવો એ સામાન્ય રીતે આપણે ત્યાં સ્વતંત્રતા કહેવાની છે. પણ ભાવ કરવામાં પણ તથારૂપ નિમિત્ત ઉપયોગી બને જ છે, તથારૂપ કર્મના ઉદય ઉપયોગી બને જ છે, તથારૂપ કર્મના ઉદય અવરોધરૂપ પણ બને છે. સમજાય છે? પણ તેથી આપણે શું કરવું? ભવિતવ્યતાની રાહ જોવી, પાંચ સમવાયની અંદરમાં રાહ જોવી, આપણે માત્ર પુરુષાર્થ કરવો, અને એ પુરુષાર્થના બળે કાલલબ્ધિ પાકે, ભવિતવ્યતા સ્થિર થાય, જે કંઈ થવું હોય એ અંતરમાં જે થવું હોય થાય. કારણ કે ભાવ અનુસાર કર્મની અંદરમાં સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ વગેરે ક્રિયાઓ સતત ચાલતી રહે છે. કર્મના ભારને કારણે નથી સમજાતું, પણ સતત પુરુષાર્થ કરી સતત ગોખવાથી એ વસ્તુ યાદ રહી જાય છે. તો એ બધા આપણને પ્રગટ અનુભવરૂપ પરિસ્થિતિ છે. તો અહીંયા જે એક મૂળ પુરુષ છે, સમગ્ર જૈન દર્શનની અંદરમાં બે વિભાગ મુખ્ય, એક દિગંબર એક શ્વેતાંબર. પ્રવર્તમાન કાળની અંદરમાં દિગંબરની અંદરમાં કુંદકુંદાચાર્ય એમના આદર્શ પુરુષ તરીકે ગણાયા છે. આપણે ત્યાં પણ એવા અનેક મહાત્માઓ, અનેક આચાર્યો થયા છે. એક આદર્શ પુરુષ છે જેમણે સમગ્ર તત્વને એના નિચોડ રૂપે એમના ગુરુ પાસેથી જે કંઈ સાંભળ્યું તે અવધારી અને આખા જગતના કલ્યાણ માટે જે કંઈક રજૂ કરવું જોઈએ એ બધું જ રજૂ કર્યું છે. બધું જ એટલે એમ એક અપેક્ષાથી બધું કહું છું, કારણ કે બધું રજૂ થઈ શકતું જ નથી. બધું રજૂ ક્યારેય થાય જ નહીં. જે ભાવ છે તે શબ્દમાં ક્યારેય આવે જ નહીં. આવે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. તેમ છતાં જેટલું કહેવાય એટલું બધું કીધું છે અને એનો આધાર માત્ર કરુણા છે. એનો આધાર પ્રસિદ્ધિ નથી. એનો આધાર આપણી પાસેથી એમને કશું જોઈતું નથી. એનો આધાર માત્ર કરુણા છે કે કોઈ પામે મુમુક્ષુ વાત તો અમે આપીએ. તો અહીંયા આપણે જે આધાર લઈને બેઠા છે એ આધાર કૃપાળુ દેવ છે. એની પાછળ પણ મૂળ કારણ એમની સાથેનો આપણો ઋણ અનુબંધ છે, એ મૂળ કારણ છે. એ ઉપરાંતમાં સામાન્ય કારણોની અંદરમાં વાત કરીએ તો એ હજી હમણાં 100 વર્ષ પહેલા જ થઈ ગયા. બીજું, ગ્રહસ્થ વેશની અંદરમાં આટલી ઊંચી દશા પ્રાપ્ત થઈ શકે છે એવું એમણે પ્રૂવ કરી બતાવ્યું આપણને કે ગ્રહસ્થ વેશની અંદરમાં જો એકાવતારી પણ થવું કરવું હોય તો થઈ શકે છે. આવું એણે કારણ પણ એક આપણને આપ્યું. હવે એ પુરુષ પ્રત્યે જો બહુમાન નથી, ગૌરવ નથી, પ્રેમ નથી, તેમજ એ ગુરુની બીક કે શરમ પણ નથી, તો આપણને કૃપાળુદેવના માર્ગમાં રહેવાનો અધિકાર કેટલો એ આપણે વિચારવું છે. અહીંયા જે ગાતા છે એને અનુલક્ષીને જ બોલું છું ભાઈ. ઇન્ટ્રોસ્પેક્શન વગર ધર્મની પ્રાપ્તિ થઈ શકે એમ નથી. કોઈના આશીર્વાદથી ધર્મની પ્રાપ્તિ થતી નથી કે કોઈના શ્રાપથી ધર્મથી ચ્યુત થવાતું નથી. ગમે તેવા બળવાન નિમિત્તની અંદરમાં પણ જે જીવનો નિશ્ચય અડગ રહે છે એ જ ધર્મને પ્રાપ્ત કરી શકે છે. એના ઘણા બધા દાખલાઓ છે. સુદર્શન શેઠનો દાખલો છે, કામ વૃત્તિ ઉપર એમણે વિજય મેળવ્યો. નિમિત્ત કેટલું બધું જોરદાર, અને સામે કેવી વ્યક્તિ, રાજાની રાણી, કંથક મુનિ, કેવી પરિસ્થિતિમાં. મેતારજ મુનિ કેવી પરિસ્થિતિની અંદરમાં. એમ અનેક દાખલાઓ છે, પણ જેનો અડગ નિશ્ચય રહ્યો છે એ જ તરી શક્યા છે. જેને અડગ નિશ્ચય નથી, એક પશ્ચાતાપનો પણ બહુ મોટો દાખલો છે. કરગડુ મુનિ પામી ગયા. કેવો પ્રશ્ચાતાપ, આંખમાંથી દળદળ આંસુ પડે. ભાવ ખાવામાં નથી, બહારની પ્રવૃત્તિ ખાવાની કરે છે સંવત્સરીના દિવસે, પણ ખાવામાં જીવ નથી, ખાવામાં ઉપયોગ નથી, ખાવાનો સ્વાદ જાણતા નથી. માત્ર એક મિકેનિકલ કર્મજન્ય ક્રિયા થઈ રહી છે અને ભાવ માત્ર પશ્ચાતાપમાં છે. હે જીવ, તે કેવા કર્મ કર્યા કે આજે પણ તારે ખાવાનું આવે છે. વિચાર કરીએ તો ક્યાં ધર્મ પડેલો છે સમજો. ધર્મ સત્પુરુષના હૃદયમાં પડેલો છે. મર્મ અહીંયા ધર્મની વાત થાય છે એટલે ધર્મ બોલ્યો છે. કૃપાળુદેવના વચન અનુસાર ધર્મ શાસ્ત્રમાં ભલે કયો હોય પણ એનો મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એ સત્પુરુષ એ કલ્યાણકારી પુરુષ પછી તે આ સંઘમાં હોય કે અન્ય સંઘમાં હોય, પણ સંઘની અંદરમાં રહેનાર પુરુષની મર્યાદાની અંદરમાં જો જે જીવ રહે એનું કલ્યાણ થાય, એ મૂળ પુરુષની આજ્ઞા અનુસાર વર્તે તો એનું કલ્યાણ થાય, અન્યથા કલ્યાણ થાય નહીં. એ બાહ્ય પરિસ્થિતિ છે, બાહ્ય કર્મજન્ય અવસ્થા છે, બહારની લોક સંજ્ઞા છે, બહારની ઓઘ સંજ્ઞા પણ છે, અને ક્યારેક ક્યારેક કોઈક જીવની અંદરમાં એવો દંભ પણ છે કે હું ધર્મ કરું છું. સંઘની સ્થાપના એટલા માટે છે કે જીવ ચ્યુત ન થાય. સંઘની સ્થાપના મહાવીર પ્રભુએ પણ કરીને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચાર થાંભલા ઉપર ધર્મને ટકવવા માટે થઈને એમણે આ સંઘની સ્થાપના કરી. એટલા માટે સ્થાપના કરી કે કોઈ એકલ દોકલ જીવ ક્યાંક પોતાના નિમિત્ત બળવાન હોય અને જે પડે તો બાજુમાં કોઈક હોય તો એ આધાર આપે, નહીં તો કોણ આધાર આપે. શરૂઆતની ભૂમિકામાં આધારની અવશ્ય જરૂર છે છે ને છે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીનપદથી દર્શાવ્યો દેહ સ્વરૂપ પ્રકાર, જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અહીંયા જીન પ્રવચનની વાત હવે આવશે, અહીંયા નિરૂપણ સૂત્રની અંદરમાં આવશે. થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ મને છે. એક રીતે જોઈએ તો સદગુરુની અંદરમાં શું છે, ભાઈએ કહ્યું શું છે, એમનામાં પ્રગટ ગુણો જ એની અંદરમાં છે, તો એ કોઈ એક અપેક્ષા એ ગુણોના સમૂહરૂપ સંઘ તરીકે છે, એ સંઘ તરીકે છે. સંઘને આપણે કેવી રીતે જોઈએ, સંઘની આવશ્યકતા આમાં છેલ્લા વાક્યમાં લખ્યું, જુઓ તમે, એ સંઘ કમળનું સદા કલ્યાણ હોય એવું લખ્યું, એ સંઘ મારું કલ્યાણ કરે એવું નથી લખ્યું, એ સંઘનું કલ્યાણ થાવો એમ લખ્યું છે. તો સંઘની વ્યવસ્થા જાળવવી એ પણ આપણી જવાબદારી છે. આ બધાની અંદરમાં જો વિચાર કરીએ તો છેલ્લેથી વાત તમે વાત ઉપાડો ને એટલે બધી વાત ગોઠવાઈ જાય એવી છે. મેં જયારે વાંચ્યું ત્યારે મને એમ થયું કે આમાં મારે શું બોલવું, પણ આમાં તો સીધે સીધું બધું લખેલું છે, આમાં બોલવા જેવું શું છે. પણ છેલ્લેથી વાત ઉપાડો કે એક સેન્ટર પુરુષ છે, એની આજુબાજુ આ બધા જ પાંદડાઓ છે, પાંદડા લખ્યા છે ને, શ્રાવક જન રૂપી ભમરા તેને વીંટળાયેલા છે, જીનેશ્વર રૂપી સૂર્ય દ્વારા તે વિકસિત છે. કેવા વિકસિત થયા આનંદગણ, કેવા વિકસિત થયા દેવચંદ્રજી મહારાજ, કેવા વિકસિત થયા યશો વિજયજી, મોહન વિજયજી, અને એવા તો અનેક, આ તો 24 એમણે લખી, જીન પરમાત્માના દર્શન કરીને નગર ખંભાતની અંદરમાં દેવચંદ્રજી મુનિને સંકેત પ્રાપ્ત થઈ ગયો, ભાવ એકત્વતા સાધી લીધી, અને હે પ્રભુ જેવો તારો ભાવ છે એવો જ મારો ભાવ છે એમ કરીને ભાવ પ્રગટ કર્યા, અને એ ભાવ પ્રગટ કરતાની સાથે સંકિતની સંકિત પ્રાપ્ત થયું. આ કેમ બન્યું, એ વખતે એને જીનપદ નિજપદ એકતાનો અનુભવ કર્યો. આ બને એવું કંઈક આપણું પ્રયત્ન હોવો જોઈએ. એને માટે અંતરમાં સાચવી રાખેલા જેટલા જાતના દુર્ગુણો હોય અને જે જે ખૂણામાં પડ્યા હોય બધાને વીણી ચૂણીને કાઢી નાખવાના, તીક્ષ્ણતાનો ઉપયોગ કરવાનો, જેમ આનંદગંજી મહારાજે લખ્યું ને, કરુણા કોમળતા એક ગુણ, તીક્ષ્ણતા અને બીજું ઉદાસીનતા. કર્મના ગમે તેવા પ્રસંગોની અંદરમાં ઉદાસીનતા રાખો, પોતાના કર્મ પ્રત્યે તીક્ષ્ણતા રાખો, અને સમૂહની અંદરમાં જ્યારે વર્તવાનું આવે ત્યારે સર્વ જીવનું કલ્યાણ થાવો એવી કરુણાને કોમળતા પ્રાપ્ત થાવો, મહાપુરુષો રસ્તાઓ બધા બતાવી ગયા છે. ભગવાને કઈ કહેવામાં બાકી રાખ્યું નથી. બાકીને તો બોલો. મને સપોર્ટ તો તમારા લોકોએ દેવો જોઈએ કે ના દેવો જોઈએ? જીવે કરવામાં બાકી રાખ્યું છે. આ દ્રષ્ટિ આપણી જો કેળવાય તો જીવનું ખરેખર મોટું કલ્યાણ થાય. જે સંઘની અંદરમાં છો, હા, એની મર્યાદા છે, એની મર્યાદા છે. કેટલીક વાતો કહેવાય છે, પણ તમારા ભાવનું પરિવર્તન કરવાની શક્તિ જે કોઈ મૂળ પુરુષ છે એનામાં જેટલા પ્રમાણમાં જાગી હોય એટલા પ્રમાણમાં તમને બહુ તો પ્રેરણા કરી શકે. સૌથી શ્રેષ્ઠ અર્યંત પરમાત્મા તીર્થંકર રૂપે મહાવીર, એની પણ પહેલી દેશના નિષ્પતિ છે. શું કામ? એના ઉપરમાં વિશ્વાસ રાખે એવી એના પ્રસાદાની અંદરમાં કોઈ હતું નહીં. શું તું કહેશ? શું કહ્યું તે? પાત્ર જીવનું. એટલે પાત્ર તમે પહેલું ગુણ કયું, એના ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા કોઈ જીવ અહીંયા દેખાણા નહીં, કે આમાં કોઈને કોઈને વિશ્વાસ ના આવ્યો કે આ પુરુષે પ્રભુતા પ્રાપ્ત કરી છે. એવું જ કૃપાળુ દેવનું થયું છે. 680 માં પત્રમાં લખે છે. કેવું લખે છે? કે હે આ દુષ્મ કાળના દુર્ભાગ્ય જીવો, તમે વર્તમાનના મહાવીરની શરણે આવો તો તમારું કલ્યાણ જ છે, એમ લખે છે. પણ એને ઓળખી શક્યા એટલા જ ઓળખી શક્યા, બાકી ન ઓળખ્યા. ઘણી મોટી વિટંબણા છે. એક મૂળ પુરુષને જો પકડાય ક્રમ તો કંઈક જુદો જુદો પણ છે. એક જુદો નથી પણ એમાં વિકાસરૂપ છે. જુદો નથી. મૂળ પુરુષને ધાર્યા પછી એમની આજ્ઞા અનુસાર અંતર્મુખ વૃત્તિ કરીને પોતાના નિજ આત્મતત્વનું જે દિવસે બહુમાન આવશે તે દિવસે આત્મા પ્રાપ્ત થશે. વચનામૃત 254 માં તમે કહેતા હતા લેવાનું. 254 માં કોકે કીધું હતું મને કે આ જ્યાંથી અધૂરું છે એ જરાક લેજો તો ખરા, કે અમારું. એટલે બેન કેમ ગયા હાર્યા? કદાપી એ બંને થયા હોય એટલે બહારના પદાર્થોની અલ્પ પણ સુખેચ્છા કદાચ તમે કાઢી નાખી હોય અને પરમ વિનયની અંદરમાં તમે આવ્યા હો તો પણ, તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. આ શું લખ્યું છે? આવું શું લખ્યું છે? આનો શું અર્થ થાય? ત્યારે થોડીક હિંટ આપી હતી તમે લોકોએ વિચાર કર્યો હોય તો, ન કર્યો હોય તો આજ કઈ નથી લેવું. નહીં, એનું કારણ છે કે તમારું વિચાર કરીને જ તમે એક એવી તૈયારી કરી લીધી હોય તો પછી વાત કહી તો તરત બેસે નહીં તો નહીં બેસે. ત્યારે એમ કહ્યું હતું કે એક નિશ્ચયથી પણ વિચારજો, એટલે એક સૈદ્ધાંતિક દ્રષ્ટિથી વિચારજો અને એક અધ્યાત્મ દ્રષ્ટિથી વિચારજો, એવું કીધું હતું રવિવારે. તો અહીંયા ગુણોનો સમૂહ એ જ છે સંઘ. જ્યાં સર્વ ગુણવાન જીવો ભેગા થાય છે, એક જ વિચારના જીવો ભેગા થાય છે. આમાં પરમ કૃપાળુ દેવ મોક્ષ માળામાં બે પાઠ લખ્યા છે. એક સત્સંગનો લખ્યો છે. હા, સમસ્વભાવી. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવીનો સમાગમ જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે. આજે આ સમૂહ આટલો ભેગો થયો છે તો આપણા બધાના ભાવની પ્રવાહ, ભાવની દશા, ભાવનો પ્રવાહ કેવા પ્રકારે છે? એક જ પ્રકારે ઓલમોસ્ટ હોય છે. પછી દસમા પાંચે ન હોય એક જુદી વાત છે, હવે જવું છે ક્યાં જવું છે. ભાવે એક જ રૂપ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ થતા તે એકાંત રૂપ જ છે, કારણ કે એક સરખા ભાવવાળા છે માટે. અને એવી એકાંત માત્ર સંત સમાગમમાં રહી છે. સંતના સમાગમમાં એવી એકાંત રહે છે. સંત અથવા તો મૂળ પુરુષ કોઈ ન હોય, તમે એ કલ્પના કરો કે વસંતભાઈ ન હોય તો આટલા બધા માણસો હવે પોતાનો અભિપ્રાય આપે તો વ્યવસ્થા જળવાય ન જળવાય ને? કે કોઈ એક એક માણસને તમારે સેન્ટરમાં રાખવો પડે છે. એનું કારણ એ છે કે આપણામાં આપણે સેલ્ફ કંટ્રોલ આપણો નથી હોતો. બીજું હું જાણું છું, એવી પ્રવૃત્તિ, એવા મનના ભાવ હોય છે. એટલે દરેક જીવ આપણે પોતાના ભાવ રજૂ કરવાની ઈચ્છા ધરાવે અને તે સ્વાભાવિક પણ છે. આમ અસ્વાભાવિક છે પણ છે સ્વાભાવિક. અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં રહી છે. કદાપી કોઈ એમ વિચારશે કે વિષયી મંડળ મળે છે ત્યાં સંભાવ હોવાથી એકાંત કા ન કહેવી? જેને વિષય રસમાં આસક્તિ છે એ બધા એક સરખા વિષય વાળા જ છે. ફિલ્મ જોવા જાય છે બધાને એક સરખો જ મજા આવે છે, તો એમ કેમ ન કહેવું? તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી, પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે. અને જ્યાં એ બે કારણથી સત્સમાગમ સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી, પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન. માયા એટલે કોઈકને છેતરવું. જ્યાં સરળતા નથી ત્યાં માયા છે. માયાને કાઢવી હોય તો સરળ બનવું જ પડે. જે સરળ છે એ પોતાના દોષ પ્રગટ કરે છે, જે સરળ નથી એ દોષ પ્રગટ કરી શકતા નથી. એને માયાવી કહેવા કે ન કહેવા? નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનિશ્વરોનો છે, તેમજ ધર્મ ધ્યાન પ્રશસ્ત અલ્પ આરંભી પુરુષોનો પણ કેટલેક અંશે છે. ભાવથી અલ્પ આરંભી અત્યારે બધા બેઠા છે. કોઈને ઘર યાદ આવતું નથી, કોઈને પરિગ્રહ યાદ આવતો નથી. અરે ઈવન તમે શું પહેર્યું છે એ પણ યાદ આવતું નથી. મને ખબર પડી કે તમે લેસ વાળો સાડી પહેરી છે, એ તો તમને તો ખબર જ નથી કે તમે શું પહેર્યું છે. ભાવથી તમે અલ્પ આરંભી છો, ઠીક છે, બેઠા છે. અત્યારે એકમાત્ર વિષય તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીને આપણે વિચારણા કરવી છે. આ અવસ્થામાં આપણે બેઠા છીએ. જ્યાં સ્વાર્થ અને માયા કપટ છે ત્યાં સમ સ્વભાવતા નથી અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ અને આનંદ મળે છે તે અતિ સ્તુતિપાત્ર છે. સત્સંગ કેવો હોવો જોઈએ? જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય. પ્રશ્ન કરવામાં સંકોચ ન થાય, આ હું મારું ઉમેરું. જ્યાં પોતાની ગુરુતા સ્થાપિત કરવા માટે પ્રશ્ન ઉભા ન થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય. વિચાર બંધાણો કૃપાળુદેવના જ માત્ર ચરિત્ર ઉપર વિચાર બંધાણો કે એ પુરુષ આવી પરિસ્થિતિની અંદરમાં કેમ કરીને ધર્મને હાચવી શીખા. આંખની પાપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું કાર્ય અને ધડ ઉપરમાં માથું ન રહે એવી ઉપાધિના જોગ હોવા છતાં ધર્મને એને ક્યારેય છોડ્યો નથી. જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકતા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય, તેવો એવો સત્સંગ તે મહાદુર્લભ છે. સત્સંગનો પાઠ 24મો છે, શિક્ષા પાઠ 53માં, મહાવીર શાસનમાં થોડુંક લખ્યું છે. વંક જળાય પચ્છીમાં, એવું ઉત્તરાધ્યાન સૂત્રમાં વચન છે. એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના શિષ્યો વાંકા અને જળ થશે. આપણને હાર પહેરાવ્યો છે અને તેની સત્યતા વિશે કોઈને બોલવું રહે તેમ નથી. કોઈ એમ નથી કહી શકતો એમ કે હું વાંકો નથી, જળ નથી. ક્યાંક ને ક્યાં, ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈ બાબતની અંદરમાં એવો પૂર્વગ્રહ નડતો હોય, એવી માન્યતાઓ નડતી હોય, એવા આગ્રહો નડતા હોય, એવો સ્વચ્છંદ નડતો હોય કે સત્યને સ્વીકારવાની તૈયારી ના થાય. આપણે ત્યાં તત્વનો વિચાર કરીએ છીએ, પ્રશ્ન કરે છે. ક્યાં ઉત્તમશીલનો વિચાર કરીએ છીએ, નિયમિત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ, ધર્મ તીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ. જો અહીંયા આવ્યું સંઘસૂત્રનું છેલ્લું વાક્ય આપણે વંચાયું ને, આવા સંઘ કમળનું સદા કલ્યાણ હો, તો એનું કલ્યાણની જવાબદારી છે આપણી. એને માટે આપણે કંઈ ને કંઈક કરી છૂટવું જોઈએ, જેનામાં જે શક્તિ હોય, જેનામાં ગાવાની શક્તિ હોય, એ બધા જીવોને પોતાના ભક્તિની અંદરમાં ઓતપ્રોત કરે. જેનામાં બોલવાની શક્તિ હોય બોલીને ધ્યાન ખેંચે, જેનામાં સાચી સાંભળવાની દશા હોય એ એવી રીતે વર્તીને અન્ય જીવોને અનુકરણ કરવાનું સાધન બને. એવું નથી કે માત્ર બોલનારો જ ઉપયોગી છે, એવું નથી હોતું. કોઈ પણ માણસની વેલ્યુ એના ચરિત્ર ઉપરથી છે. ચરિત્ર વગર ગમે તેટલું બોલાય, ગમે તેટલું સંભળાય, ગમે તેટલું ગવાય કે ગમે તેટલું લખાય, એનાથી નિવેડો નથી હોતો, તેમ અન્ય જીવોને કલ્યાણનું કારણ પણ નથી હોતો. તમને બહુ ગમ્યું? ધર્મ તીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ? બહુ જબરજસ્ત શબ્દ લખે છે. ક્યાં દાજ વડે ધર્મ તત્વને શોધીએ છીએ? દાજ છે. પરમ કૃપાળુદેવે 195માં પત્રમાં ઝૂરણા શબ્દ મૂક્યો છે. ઝૂરણા છે, શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નહોતી, ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એનામાં કંઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે. દ્રવ્ય આદિ કેટલા પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાડે છે તે વાત વખાણવાલાયક છે, પણ તત્વને કોઈક જ જાણે છે. જાણ્યા પછી જાજી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે, જાણીને અહમ પદ કરનારા પણ છે. શું અહીંયા, શું બહારના સંઘમાં? આવા સંઘની અંદરમાં જે લોકો છે તે સંઘના સમગ્ર જળને દૂષિત કરે છે. શું થાય, કાળનો પ્રભાવ છે. એક ધર્મસ્થાનક જ એવું છે કે જ્યાં કોઈને આવવાની મનાઈ હોય નહીં. શું કરીએ? અને મોટો કાળ એવો આવ્યો છે કે આપણી પોતાની એટલી પ્રભુતા નથી, આપણી એટલી શક્તિ નથી કે જનસમૂહ ઉપરમાં આપણે કોઈ પ્રભાવ પાડી શકીએ. ત્યાં માત્ર પોતાનું કલ્યાણ કેમ થાય એ વાત મહદ અંશે વિચારવા યોગ્ય થઈ પડી છે. પરંતુ જાણીને તત્વના કાંટામાં તોડનારા કોઈક વિરલાજ છે. પરંપર આમનાયથી કેવળ મનપર્યવ અને પરમ અવધિ જ્ઞાન વિચેદ ગયા, દ્રષ્ટિવાદ વિચેદ ગયું, સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો, માત્ર થોડા રહેલા ભાગ ઉપર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મન માનતો ઉત્તર ન મળે તો પણ જીન વચનની શ્રદ્ધા ચડ વિચડ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. અનેકાંત દ્રષ્ટિ છે, આ કઈ દ્રષ્ટિથી પ્રતિપાદન થયું છે એ આપણી સમજમાં જો બેસતું ન હોય તો કેવડી ગમ્ય કરીને મૂકી દેવું, બાકી જૈન શાસન કે પરમાત્માના વચનો ઉપર અશ્રદ્ધા ક્યારે કરવી નહીં. ભગવાનના કથન રૂપ મણીના ઘરમાં કેટલાક પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અધોગતિજન્ય કર્મ બાંધે છે. લીલોત્રીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે કેવા વિચારથી શોધી કાઢ્યું હશે? આ વિષય બહુ મોટો છે અને અમે બાળાવબોધની અંદરમાં લખ્યું છે, પ્રજ્ઞાવબોધ નથી, આ બાળાવબોધ છે. એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિનો સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું, મહાવીર તીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપવો. ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ અસ. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં. તો શાસન છે એ બહુ જરૂરી છે. એકબીજાને આધારરૂપ પણ છે, એક એવી વ્યવસ્થા પણ છે કે જ્યાં આવા વિચારોનું પોષણ આપણને મળે. પરમ કૃપાળુ દેવી 128માં કહ્યું છે કે એવી જગ્યા ક્યાં છે કે જ્યાં જઈને આ વાતનું પોષણ પામીએ, બરાબર ને? તો એવી એક આ વ્યવસ્થા પણ છે. માની લો આ વ્યવસ્થા ન હોય તો આ 50-60 જણાને ઘરે બેસીને તમે કરત? ઓલમોસ્ટ ન થાત એમ. પણ વ્યવસ્થા એક ઊભી કરી છે, એક સંઘ વ્યવસ્થા ઊભી કરી છે, અને ત્યાં એક વચ્ચે એક પુરુષને તમે બેહાડ્યા છે, તો આ થઈ શકે છે. તો સંઘની આવશ્યકતા ખરી કે નહીં? બરાબર. અને એક બીજો મુદ્દો ખાસ કહેવાનો, તમારા મનમાં જે પ્રશ્ન ઉઠ્યો છે એમાં, કે શું બહારનો સંઘ હોય કે શું આપણો સંઘ હોય, બંનેમાંથી બંને શબ્દ કાઢી નાખવા, બહારનો અને આપણો, આ બે શબ્દ કાઢી નાખવા. એટલા બધા મધ્યસ્થ રહેવું કે જ્યાં જે વસ્તુ સારી હોય તેના ગ્રાહક થવું. પરમ કૃપાળુ દેવે 201માં લીખ્યું છે, ગોપાંગનાની વાત કરી છે. કયો પત્ર છે? 201માં. પરમ પ્રેમે ગ્રાહક થાવ તો હમણાં જ અમે તમને વાસુદેવ આપી દઈએ એમ કીધું છે. તો અંતર પરમ પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે. 254 નો યોગ નથી એટલે હું કઈ બોલતો નથી, પણ એટલી બધી અદભુતતા છે એ પત્રની, એટલી બધી અદભુતતા છે કે એટલો બધો માર્ગ એમણે સ્પષ્ટ આપ્યો છે, પણ ગુપ્ત રહીને આપ્યો છે. ગુપ્ત રહ્યા છે એમાં. શું કામ ગુપ્ત રહ્યા છે ખબર નથી. એ પ્રકારનો ઉદય હશે માટે રહ્યા હશે એમ આપણે અત્યારે તો માનીએ, પણ ઉકેલો તો મળી જાય એવો છે. છેલ્લું એક બે મિનિટની અંદરમાં કેટલી અદ્ભુત એમ કે ઉપમા આપી છે, કેટલી અદ્ભુત આપી છે કે સંઘ એક કમળ સમાન છે. કમળ સામાન્ય રીતે પવિત્રતાનું નિશાન છે, લક્ષ્મીનું આસન છે, કારણ કે આમાં રહેવાથી પુણ્ય બંધાય છે અને લક્ષ્મી ન જોતી હોય તો પણ સેજે આવે છે. તે કર્મરૂપી પાણીની અંદરમાં ઉત્પન્ન થાય છે. ક્યાં ઉત્પન્ન થાય છે? બરાબર. સંઘ ક્યાં ઉત્પન્ન થયો? આ કર્મરૂપી બધા વિષય વિકારની અંદરમાં રહેલા જીવો. દેરાસરમાં જઈએ ત્યારે ઓલા ત્રણ શબ્દ બોલાય છે ને, શું બોલાય છે? નિસહી નિસહી નિસહી, એટલે હું મારા જે કઈ મનના દૂષિત વિચારો જે છે એ બધા હું અહીંયા બહારમાં મૂકીને પછી અંદર આવું છું. એવું આવે છે, એવું થાય છે ને, બરાબર છે ને? તો એ બધા વિચારો, દૂષિત વિચારો, જે કર્મરૂપી વિભાવ ભાવો જે હતા, જે એકબીજા પ્રત્યેની માન્યતા હતી, એ બધું જ બહારમાં મૂકીને આપણે અહીંયા એકઠા થયા છે. તો કર્મરૂપી પાણીની અંદરમાં આ સંઘ ઉત્પન્ન થયો છે. શ્રુત જ્ઞાન રૂપી લાંબી દાંડી છે. આપણે આધાર શ્રુત જ્ઞાનનો લીધો છે, બરાબર. એ પાંચ મહાવ્રત રૂપી કણિકા અને ગુણ રૂપી તાંતણા ધરાવે છે. યમ અને નિયમ રૂપી એ મહાવ્રત, પછી એ સ્પેસિફિક નામ નો હોય તો પણ જે જાતના નિયમો નક્કી કર્યા હોય એ જાતના નિયમોથી બદ્ધ છો તમે, તો અહીંયા મહાવ્રત રૂપી કર્ણિકા અને ગુણ રૂપી તાંતણા ધરાવે છે. આપણામાં બીજા ગુણોની ચર્ચા ન કરીએ તો કઈ નહીં, પણ એક ગુણ તો આપણા બધાની અંદરમાં એક તો છે જ ને, કે જે વસંતભાઈ કહે એ તમે સ્વીકારો છો. આટલો ગુણ તો ખરો કે નહીં, કે એમાં ક્યાંક વાંધો હોય? કે સાહેબ તમે આ કયો છો, પણ એ એમ ન હોય, કયો જ કોઈ
હે?
પૂછવાની છૂટ છે, પૂછવાની તો છૂટ જ હોય ને, એ તો સવાલ જ નથી. પણ ઓવરઓલ તમે એમને સ્વીકારો છો, અને તો જ એ અહીંયા બેસી શકે, નહીં તો કેવી રીતે બેસાય? તો અહીંયા તાંતણા ધરાવે છે. શ્રાવક જન રૂપી ભમરા તેને વીંટળાયેલા છે, બરાબર. જિનેશ્વર રૂપી સૂર્ય દ્વારા તે વિકસિત થાય છે. મંડળનો વિકાસ, સંઘનો વિકાસ સૂર્યરૂપી પરમ કૃપાળુ દેવ અને એના વચન રૂપી જ્યાં અહીંયા તત્વજ્ઞાનની તરંગીની લહેરીઓ જ્યાં છૂટતી હોય ત્યાં ભાનુબેન, નીરુબેનને કહે, નીરુબેન આ બેનને કહે કે અહીંયા બહુ મજા આવે છે, તમે આવજો જ કરે. શું થાય છે? સૂર્ય દ્વારા તે વિકસિત થાય છે. હજારો શ્રમણો જાણે એના પાંદડા છે. જાણે અજાણે, અનુકૂળતા હોય કે ન હોય, આવી શકતા હોય કે ન હોય, છતાં જ્યાં ત્યાં તમે આ વાત કીધી હોય ત્યાં ત્યાં એના અંતરાત્માની અંદરમાં તમે એક ભાવનું નિરૂપણ કરો છો કે આ વસ્તુ કરવા જેવી છે. એટલે ખરેખર આ વાત કરવી પણ જોઈએ, અને સમ્યક દર્શનના આઠ અંગમાંનું એક અંગ પણ છે પ્રભાવના. અને અંતરમાં સંઘની જરૂરિયાત એટલા માટે પણ છે કે જે સ્થિરીકરણનો ભાવ આપે છે. સમ્યક દર્શનના બે અંગ છે આઠમાંથી, એક સ્થિરીકરણ છે જે સંઘ આપે છે, અને એક પ્રભાવના છે કે જે તમે સંઘમાંથી પ્રાપ્ત કર્યું હોય એ જગતના જીવોને આપો. હજારો શ્રમણો જાણે એના પાંદડા છે, આવા સંઘ કમળનું સદા કલ્યાણ. આવા સંઘ કમળ એનું કલ્યાણ એક જ રીતે થાય કે એ વિશેષ ને વિશેષ આવા સંઘો ઉત્પન્ન થાય. કારણ કે દાખલા તરીકે મૌડીની અંદરમાં રહેતા હોય એ બિચારા ક્યાંથી અહીંયા આવે, વિચાર કરો, બરાબર ને? મૌડીની અંદરમાં પણ એક સંઘ ઉભો થાય અને 50 જણા ત્યાં આ લાભ લે તો એ જરૂર છે. એક ઉત્પત્તિ, બીજો વિકાસ, ત્રીજું સંરક્ષણ, અને ચોથી પ્રભાવના. આ સંઘની અંદરમાં આવું થતું હોય તો સંઘનું કલ્યાણ થાય. વિશેષ અવસર હવે અત્યારે લેવું છે, અત્યારે 10 ને 10 થવા આવી છે. હા જી, પ્લીઝ પ્લીઝ. અન્ય રસોનો તમે વિચાર કરશો તો ત્યાં વિકલ્પરૂપ અશાંતિ છે. શાંત રસનો વિચાર કરશો તો શાંત રસરૂપ સુખ છે, શાંતિમાં સુખ છે, વિવળતામાં સુખ નથી. અલ્ટિમેટલી સુખનો ગ્રાહક એવો આ જીવ અનેક પ્રકારના વીર રસ હોય દાખલા તરીકે તો ત્યાં જીત કે હારનો ડર છે, હું જીતીશ કે હારીશ એવો ડર છે. જ્યાં ડર છે, જ્યાં ભયભીત છે, ત્યાં સુખ પણ નથી. જ્યાં બીભત્સ રસ છે ત્યાં એકાંતે કર્મબંધ છે, એકાંતે ત્યાં અજંપો છે, એકાંતે ડર છે, એકાંતે પરતંત્રતા પણ છે. અને કંઈ કહેવાની વાત નથી એવું છે. શૌર્ય રસ, વીર રસ, પછી બીભત્સ રસ, શૃંગાર રસ. શૃંગાર રસની અંદરમાં અભિમાન ઉત્પન્ન થવાનું એ કારણ છે. કોઈ પણ રીતે હું કેમ સારો દેખાઉં, ઓન ધ કોન્ટ્રરી કૃપાળુ દેવે તો 28 મૂળ ગુણને આધારે જે છેલ્લા 7 શેષ ગુણ છે એની એક પંક્તિ પણ લખી કે નગ્ન ભાવ મુંડ ભાવ સહ સ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશ રોમ નખકે અંગે શૃંગાર નહીં. તો શૃંગાર રસની અંદરમાં મનના ભાવો અને એના પરિણામો અભિમાનયુક્ત થાય છે અને અભિમાન એ જન્મ મરણનું કારણ છે. હવે શાંત રસ પકડો તમે, કોઈ રસ રહી ગયા? રૌદ્ર રસ, એમાં એકદમ ક્રોધનું જ પ્રમાણ છે, કસાયની બળવત્તરતા છે. હવે શાંત રસ લ્યો, શાંત રસની અંદરમાં ઠરી ઠામ થઈ ગયા તમે, તમારામાં તમે સ્થિર થઈ ગયા, જગત આખું ભૂલાઈ ગયો. અને શાંત રસ એક એવો રસ છે કે જે રસની અંદરમાં જીવ જો એકાગ્રતા પૂર્વક રહે તો આત્માની અનુભૂતિ કરી અને સર્વ પ્રકારના કર્મમળને કાપવા માટે તૈયાર થઈ ચારિત્રમોહનો નાશ કરી અને અંતે ભગવાન બને એવી તાકાત શાંત રસમાં. વિભાવરૂપ જ છે, જ્યારે શાંતરૂપ સ્વભાવરૂપ છે. ભગવાન મહાવીરે ચંડકોશિયાને શું ઉપદેશ આપ્યો? બુજ એટલે સમજ, બુજ બુજ, હવે શાંત થા. શું આ ક્રોધમાં માયામાં પડ્યો છો? કઈક તો સમજ, બુજ બુજ. અને બાકીના રસો જે છે ને વિભાવરૂપ છે અને શાંત રસ જે છે ને આપણો સ્વભાવરૂપ છે. તો આમ શાંત રસ જે છે એ કોઈ પણ રીતે અપનાવવા યોગ્ય છે. મોક્ષમાળામાં જ છે, કયા પત્રમાં છે? ઈ વર્ષનો છેલ્લો પત્ર છે. તો શું હવે એમાં કઈ સમજવું નથી બેટા? એટલે આપણે પેલા આધાર આપવાથી શરૂઆત કરવી, જેને તેને સૌને આધાર આપવો. કોઈ રીતે કોઈને પૈસાથી આપવો, કોઈને જ્ઞાનથી આપવો, કોઈની દયા પાડીને આપવો વગેરે, બધી જ રીતે એમને આધાર આપવો એમના સુખની અંદરમાં. એને ઈ જે માને છે એ સુખમાં આપણે કંઈક આધારરૂપ થવું, જ્ઞાન આપવું સાથે. કારણ કે અભયદાનથી પણ વિશેષ મોટું દાન જ્ઞાનદાન છે, જેનાથી જન્મ મરણ ટળે છે. અભયદાનથી તો આ જન્મની જ રક્ષા થાય છે, જ્યારે જ્ઞાનદાનથી હવેના આવતા ભવોની અંદરમાં પણ રક્ષારૂપ બને છે. એટલે સંઘ સૂત્ર અત્યારે પૂરું થાય છે. ત્રણ સૂત્ર પૂરા થયા, ક્યારે આવે છે? આવી ગયા તો આજે કેમ ન આવ્યું? આરામ કરે પેલો નિંદર જે છે ને, આપણે વેરણ થઈ જાય ત્યારે. મને ખબર છે કે હું ઊભો નહોતો રહી શકતો. ફર્સ્ટ ટાઈમ આવ્યો, ત્યાંથી આવ્યો ને, ત્યારે આમ મેં કીધું હવે તમારે લોકોને જે કરવું એ કરો, હું તો સુઈ જાઉં થોડીક વાર. બહુ સરસ.
અનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણ મુ પદ તે પર તે જય તે પ્રણ મુ પદ તે પર જય તે.
Mm-hmm.